દર્શન અને જ્ઞાન ગુણ ની ચર્ચા અત્યાર સુધી બહુ ડિટેલ માં આપણે કરી. ખ્યાલ આવે જેવી રીતના દર્શન, તો દર્શન ના ચાર પ્રકાર, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન ને કેવલ દર્શન, એ આપણે જોયા. પછી જ્ઞાનમાં પાંચ મેન જ્ઞાન ની પર્યાયો, તો મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન ને કેવલ, એ આપણે જોઈ. એમાં પણ મતિ જ્ઞાન ના પછી ભેદ પ્રભેદો આપણે જોયા. તો ચાર જે ક્રમ ની અપેક્ષા એ ચાર ભેદ જોયા કે અવગ્રહ, ઈહા, અવાય, ધારણ. એના સિવાય જે મતિ જ્ઞાન ના બીજા નામ છે, તો સ્મૃતિ, પ્રત્યતિ, તર્ક, અનુમાન, એ આપણે જોયા. એના સિવાય આપણે અવગ્રહ ના પણ ભેદ પ્રભેદ, જેમાં વ્યંજન અવગ્રહ, અર્થ અવગ્રહ, એમાં પણ પછી બાર પ્રકારના એના ભેદ પ્રભેદ બધું ડિટેલમાં એક ચાર્ટ ડ્રો કરીને આપણે લાસ્ટ ટાઈમ વોટ્સએપ પર રાહુલભાઈ સર્ક્યુલેટ કર્યું હતું. ક્રમ પ્રમાણે પહેલા દર્શન ઉપયોગ, પછી મતિ જ્ઞાન ઉપયોગ, પછી શુદ્ધ જ્ઞાન, અથવા તો દર્શન ઉપયોગમાં અવધિ દર્શન, પછી સીધું અવધિ જ્ઞાન, અથવા તો કેવલ દર્શન ને કેવલ જ્ઞાન, એ આપણે ક્રમથી આપણે બધું ડિટેલમાં જોયું. શુદ્ધ જ્ઞાનના ભેદ પ્રભેદ જોયા આપણે, તો પહેલા જોયું અક્ષરાત્મક અને અનક્ષરાત્મક. અનક્ષરાત્મક એટલે જે અવાજથી ખાલી જે આપણને જ્ઞાન થાય છે તે. અક્ષરાત્મકમાં આપણે બે ભેદ જોયા, જે અંગ બાહ્ય અને અંગ પ્રવેશ. અંગ બાહ્યમાં જે 14 પ્રકારના પ્રકીર્ણક આવે છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરી, અને અંગ પ્રવેશમાં 12 અંગ 14 પૂર્વની આપણે ચર્ચા કરી, એની આપણે વાત કરી. ઉપર આપણે જૈન મંદિરમાં એનું આખું ડાયગ્રામ છે, તે તમે ત્યાંથી જોઈ શકો. પછી અવધિ જ્ઞાનમાં એના સભ્ય ક્ષેત્ર કાળભાવની મર્યાદા સહિત ઉદ્ગલ પદાર્થને જાણવાની આપણે ચર્ચા ડિટેલમાં કરી. એના પછી મનપર્યાય જ્ઞાનમાં મુનિરાજ અન્યના મનમાં રહેલા વિકલ્પોને જાણે છે, એમાં રહેલા રૂપી પદાર્થને જાણે છે, દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની મર્યાદા સ્તરે, એ આપણે જોયું. અવધિ જ્ઞાન અને મનપર્યાય જ્ઞાનના ભેદ પ્રભેદ જોયા. તો અવધિ જ્ઞાનમાં ત્રણ ભેદ, રુજુમતી એ તો આમાં મનપર્યાય જ્ઞાનના ભેદ છે, રુજુમતી અને વિપુલમતી મનપર્યાય. અવધિ જ્ઞાનમાં ત્રણ ભેદ છે, દેશાવધિ, સર્વાવધિ અને પરમાવધિ અને સર્વાવધિ. એમાં પણ ભાવ પ્રત્યય અને ગુણ પ્રત્યય બે ભેદ આપણે જોયા. આ બધું ડિટેલમાં આપણે જોઈ લીધું, 6 ક્લાસ એમાં પણ આપણે ગયા છે લગભગ, અને ઓડિયોઝ અવેલેબલ છે, ઇફ યુ વોન્ટ ટુ ગો બેક અને લિસન ટુ અવે. હવે આજે આપણે થોડા આગળ જઈએ. આજે આપણે જીવના બીજા ત્રણ વિશેષ ગુણો આપણે લેવાના છે, શ્રદ્ધા ગુણ, સુખ ગુણ અને ચારિત્ર ગુણ. એકચ્યુઅલી છે શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ અને સુખ ગુણ. આ બુકમાં ત્રણ એવી રીતના છે, પણ મેં ઇન્ટેન્શનલી અહીંયા સુખને વચમાં લીધી છે, અને એના આધારે આપણે શ્રદ્ધા અને ચારિત્રની ચર્ચા આપણે થોડી ડિટેલમાં કરીશું. એટલે વી માઇટ ગેટ અ લિટલ ડાયગ્રેસ ટુડે, તો આઈ એમ ઓલરેડી પ્રી વોર્નિંગ યુ કે થોડું ડાયગ્રેશન થઈને આપણે વળી પાછા આમાં આવશું. ડાયગ્રેશન એટલે કહું છે કેમ કે પહેલા સુખનું આપણને ફીલિંગ જો નહીં આવે તો એના સિવાય આ બાકીનું બધું આપણને કઈ જ નહીં બદલે પડે. આપણે પરિભાષામાં તો સમજી જશું કેમ કે આ ઉપર જે લખેલું છે તો આપણને બધાને ખબર છે. આઈ એમ પ્રીટી શ્યોર કે શ્રદ્ધા એટલે માનવું. શું માનવું? કે હું કોણ છું એમ પોતાની જાતને માનવું. અને ચારિત્ર એટલે લીનતા કરવી, તન્મય થવું. એમાં તન્મય થવું કે જે પરિણામ છે એમાં તન્મય થવું. આ શબ્દોમાં આપણને ખબર છે પણ આપણે આજે એને ભાવભાષણ પૂર્વક કનેક્ટ કરવું. જો જેટલા ભેદ પ્રભેદ આપણે જ્ઞાનમાં અને દર્શનમાં જોયા છે એટલા આમાં નથી જોવાનું. જીવવાણીમાં પણ જોતા શ્રદ્ધામાં કોઈ જ ભેદ નથી. ભલે કર્મની અપેક્ષા એ ત્રણ પ્રકાર કહેવામાં આવે છે. કયા ત્રણ પ્રકાર છે? ઔપશમિક શ્રદ્ધાન, ક્ષાયોક્ષમિક શ્રદ્ધાન અને ક્ષાયિક શ્રદ્ધાન. એ ત્રણ પ્રકારનું વર્ણન કર્મની અપેક્ષા એ કરવામાં આવે છે. પણ ખરેખર શ્રદ્ધા કોણના કોઈ જ ભેદ પ્રભેદ નથી. ચારિત્રમાં જોવા જઈએ તો એમાં ભેદ પ્રભેદ જોવામાં આવે છે. શાસ્ત્રમાં કયા જોવામાં આવે છે તમને ખ્યાલ જ છે? સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર ને યથાખ્યાત છે. પણ એ પણ કર્મની અપેક્ષાએ અથવા તો એ ચારિત્ર ગુણની વિશુદ્ધિની અપેક્ષાએ ભેદ પ્રભેદ છે. પણ ત્યાં સુધી આપણે પહોંચીએ એની પહેલા આજે તો આપણે એનું એક ભાવભાષણ પૂર્વક, એક ફીલિંગ પૂર્વક આપણને જાણવું છે કે આનો મતલબ આયુર્વેદની આ બધા ગુણોનો મતલબ શું એ આપણે જાણવું છે. અને જેવી રીતના કુટગલમાં સ્પર્શ છે તો આપણને સ્પર્શ ફીલ થાય છે કે વી કેન ફીલ ઇટ. ખ્યાલ આવે છે? એનો રસ છે તો આપણે ભલે આ બુકને નહીં પણ આપણે બીજા કોઈ કુટગલને ટેસ્ટ કરીએ તો રસ ફીલ થાય છે કે નહીં? થાય છે ને. પછી એની સ્મેલ ફીલ થાય છે, એનો વર્ણ આપણને, એનો કલર આપણને ફીલ થાય છે કે નહીં? જેટલું ક્લિયરલી આ ફીલ થાય છે એટલું જીવના જ્ઞાનમાં પોતાની શ્રદ્ધા અને ચારિત્ર આપણને ફીલ થવું જોઈએ. અત્યારના શું છે? આપણને ખાલી નામ ખબર છે, નામ ખબર છે પણ એનું અંદરમાં જે કનેક્ટ થવું જોઈએ એ કનેક્શન નથી. આઈ હોપ યુ આર વિથ મી. ખ્યાલ આવે છે? જેવી રીતના જ્ઞાન કહીએ તો જ્ઞાન કેવું હવે જીવને પકડાય છે કેમ કે આપણને આ બધું જ્ઞાન થાય છે તો એ જ્ઞાન ફિલિંગ સાથે પકડાય છે. હા, જ્ઞાન ફિલિંગ સે પકડને આતા હૈ ક્યુંકિ જાનના વો બહોત અપેરન્ટ ક્લિયર, વો બહોત ઇઝીલી જીવ ખુદ આઈડેન્ટિફાઈ કર સકતા. પણ આ શ્રદ્ધા અને ચારિત્ર અને સુખ એટલું ઇઝીલી અપેરન્ટ નથી, એટલું ઇઝીલી આપણને હાથમાં પકડાતું નથી. પણ ક્યાંય ખૂણે ખૂણે છુપાયેલું છે અંદર, તો એને આપણે અનરૂટ કરવાનું છે. ખ્યાલ આવે છે? ઓકે, તો થોડું ડાયગ્રેશન લઈએ છે અને દેન વી આર ગોઈંગ ટુ કમ બેક. સૌથી પહેલા સુખ ગુણની વાત કરીએ. જો આમાંથી પહેલા પરિભાષા પણ જોઈએ નહીં તો વી આર ઓન પેજ નંબર 58. પહેલા 57 જોઈ લઈએ. પેજ 57, ક્વેશ્ચન 165, શ્રદ્ધા ગુણ. જો પેજ 57, ક્વેશ્ચન 165, શ્રદ્ધા ગુણ કોને કહે છે? જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ એટલે કે યથાર્થ પ્રતીતિ થાય તેને શ્રદ્ધા ગુણ કહે છે. આમાં કી વર્ડ કયા છે? શ્રદ્ધા કોને કીધી? પ્રતિભાસ, રાઈટ? અથવા તો યથાર્થ પ્રતીતિ. સીધા કી વર્ડ છે કે આપણને શુદ્ધ આત્માનો પ્રતિભાસ થાય અથવા યથાર્થ પ્રતીતિ થાય તેને શ્રદ્ધા ગુણ કહે છે. પણ ખાલી આ શબ્દ કહેતા કઈ ક્લિક થાય છે અંદર કે પ્રતિભાસ એટલે શું, યથાર્થ પ્રતીતિ એટલે શું? નથી થતું ને, કેમ કે આ તો આ શાસ્ત્રીય શબ્દ અને આપણા ભાવોમાં ક્લિક નથી થતું અંદર. આગળ વધીએ. આ સેકન્ડ સ્ટેપ આપણે હમણાં સ્કીપ કરીએ છીએ, પાછળ આવશું. પાછળ ચારિત્ર ગુણ કોને કહે છે? જો નેક્સ્ટ નિશ્ચય સમ્યક દર્શન સહિત સ્વરૂપ માં ચરવું રમવું એટલે કે પોતાના સ્વભાવમાં અકશાય પ્રવૃત્તિ કરવી તે ચારિત્ર છે. એટલે વોટ આર ધ કીવર્ડ કે સ્વરૂપમાં ચરવું અથવા રમવું એ ચારિત્ર છે. ચારિત્ર એટલે શું? ચરવું અથવા રમવું, સ્વરૂપમાં ચરવું રમવું. હવે આનું પણ મીનિંગ આપણે થોડીક વારમાં જોઈએ. સુખ ગુણ પર આવીએ છીએ. નિરાકુર આનંદ સ્વરૂપ આત્માના પરિણામ વિશેષને સુખ કહે છે. નિરાકુર આનંદ સ્વરૂપ આત્માના પરિણામ વિશેષને સુખ કહે છે. તો આમાં કીવર્ડ શું છે? નિરાકુર આનંદ સ્વરૂપ સુખ કોને કહેવાય? કે નિરાકુળ આનંદ સ્વરૂપ પરિણામને સુખ કહે છે. પણ અગેન નિરાકુળ આનંદ સ્વરૂપ એટલે શું? ખ્યાલ આવે? અંદરમાં જે આપણને ફિલિંગ પૂર્વક એનું કનેક્શન બેસવું જોઈએ એ બેસાડવા માટે હવે આપણે થોડું ડાયગ્રેશન કરીએ છીએ. જો આ તત્વજ્ઞાન પાઠમાળા ભાગ એક એની અંદર એક ચેપ્ટર છે, એક એસે લખેલો છે, સુખ કોને કહે છે. એ સુખ કોને કહે છે એ એસેના આધારે આપણે થોડીક આજે ચર્ચા કરીએ. હવે આના જે સેલિયન્ટ પોઈન્ટ છે બધા અહીંયા લખેલા, એમાં એક એક આપણે આજે લઈએ. જો સૌથી પહેલા ધેર આર સેટ ઓફ જી જે એમ માને છે, માને છે એટલે બોલતા નથી. શું બોલવું અલગ વસ્તુ છે અને અંદરમાં માન્યતા અલગ વસ્તુ છે. હવે માન્યતા શું છે પહેલા એને પકડીએ. પહેલા જેવી રીતના આપણને સમજો કે અમુક વસ્તુ નથી ભાવતું ખાવામાં, રાઈટ? ખાવામાં અમુક વસ્તુ આપણને નથી ભાવતી. જેવી રીતના વી હેવ અ સ્વીટ ટૂથ, પણ આપણને કડવી વસ્તુ નથી ભાવતી, રાઈટ? તો જ્યાં સ્વીટ આપે છે તો વી લાઈક ઇટ, રાઈટ? જ્યાં કડવી વસ્તુ આપે છે તો વી ડોન્ટ લાઈક ઇટ. હવે એનો મતલબ એમ નથી કે આપણે કડવી વસ્તુ ક્યારે ખાતા જ નથી, ક્યારેક ખાઈ પણ લઈએ છે, પણ વી સ્ટીલ ડોન્ટ લાઈક ઇટ. હવે સપોઝ દેટ પર્સન બીકમ ડાયાબેટિક, તો હવે શું કરે છે? હવે તો એનું સ્વીટ ટોટલ બંધ થઈ ગયું. હી ઇઝ ઓલવેઝ ઇટિંગ ઇધર બિટર ઓર અધર ટેસ્ટ, પણ હી ઇઝ નોટ ઇટિંગ સ્વીટ ટેસ્ટ. ફોર લેટ્સ સે 30 યર્સ હી ઇઝ ડાયાબેટિક, તો 30 યર્સમાં એને ક્યારે સ્વીટ ખાધી નથી, અને નાવ હી ઇઝ ઓન અ ડેથ બેડ. હવે એને છેલ્લી એક ભાવના શું થાય છે કે મને કઈક સ્વીટ ખાવા મળે તો જરાક મજા, રાઈટ? તો 30 યર્સથી એને સ્વીટ નથી ખાધી, પણ એની અંદરની માન્યતા જે શું છે કે મને સ્વીટ ભાવે છે. ખ્યાલ આવે છે? તો માન્યતા વસ્તુ શું છે? માન્યતા વસ્તુ એવી છે કે જે જીવનું અંડરલાઈન બિલીફ, દેટ ઇઝ માન્યતા. જીવના અંડરલાઈન બિલીફ, દેટ ઇઝ માન્યતા. હવે ડેઇલી આપણા બોલવા ચાલવામાં એ માન્યતા બહાર નથી આવતી, આપણા પરિણામોમાં માન્યતા બહાર નથી આવતી. ફોર એક્ઝામ્પલ, માય નેમ ઇઝ સોમેન. ડુ આઈ એવર કોલ માય નેમ માયસેલ્ફ? આઈ નેવર સે માય નેમ માયસેલ્ફ. હું ખાલી જે બીજા મારું નામ બોલે તો હું સાંભળું છું, પણ એઝ સૂન એઝ આઈ હિયર ઇટ આઈ કનેક્ટ ઇટ કે હા, ધીસ ઇઝ ડિસ્કશન અબાઉટ મી. ખ્યાલ આવે? તો માન્યતા શું છે? કે મારું નામ આ વસ્તુ છે. બીજું કોઈ પણ લઈએ કે આપણું અમુક જે બિહેવિયર હોય એ બિહેવિયરમાં પણ આપણા અમુક માન્યતાના રૂલ્સ અપ્લાય થાય છે. જેવી રીતના આપણને નાનપણમાં સંસ્કાર આપ્યા છે કે આપણે ચોરી કરવાની નથી, રાઈટ? તો એ માન્યતામાં એવું બેસી ગયું છે કે ભાઈ ત્યારે ચોરી તો કરાય જ નહીં. હવે સપોઝ આપણે કોઈ એવી જગ્યાએ જઈએ અને ત્યાં વસ્તુ નીચે પડેલી હોય, બહુ ખજાના જેવી અનમોલ વસ્તુ પડેલી હોય છે, તો પણ આપણા માન્યતામાં શું છે કે ચોરી કરાઈ નહીં, એટલે આપણને એ લેતા હેઝિટેશન થાય છે. તો આપણા એક્શન્સ પણ આપણી માન્યતાથી ડ્રાઈવ થાય છે. ખ્યાલ આવે છે? એટલે આજે આપણું બેઝિક બિલીફ છે ને, ધેટ રિયલી ડ્રાઈવ એવરીથિંગ ઇન અવર લાઈફ. એઝ સિમ્પલ એઝ કે સપોઝ મારી હેરસ્ટાઇલ અમુક રીતે છે, અહીંયા બધાની હેરસ્ટાઇલ અમુક અમુક રીતે છે ને પોતપોતાની રીતે. તો વાય ઇઝ ઇટ ઓનલી ધેટ વે? વાય ઇઝ નોટ ધીસ વે? વાય એમ આઈ નોટ કીપિંગ પાઇપ? ઓર વાય એમ આઈ નોટ ડુઈંગ અહીંયાથી બધું લાગી દઉં ને અહીંયા રાખું? કેમ કે દરેકની પોતપોતાની અમુક માન્યતા છે કે મને આ સુખ થાય છે, રાઈટ? હવે ફોર એક્ઝામ્પલ, સમ થિંગ્સ આર ફેન્સી, ફેશનેબલ, યુ નો ધેટ, પણ યુ સ્ટીલ થિંક કે ના ના, ધીસ ડઝન્ટ ફિટ માય પર્સનાલિટી, એટલે વી આર નોટ કીપિંગ ઇટ ધેટ, રાઈટ? જેવી રીતના ઓલું જયારે ઓલું દિલ ચાતા આવ્યું હતું, તો એવરી વન વોઝ કીપિંગ. કેમ? કેમ કે પીપલ થિંક કે દેટ ઇઝ કુલ. સો વોટ ઇઝ ધીસ થિંક? પીપલ થિંક કે દેટ ઇઝ કુલ, રાઈટ? થિંક ઇઝ માન્યતા. ખ્યાલ આવે છે? આ માન્યતા જે છે એ શ્રદ્ધા છે. આ માન્યતા છે એ શ્રદ્ધા છે. પણ અહીંયા આપણા આધ્યાત્મિક ક્ષેત્રમાં શ્રદ્ધા ઇઝ અબવ એન્ડ બિયોન્ડ ધીસ કોલોક્વિયલ માન્યતા. આ જે વસ્તુ એક સાધારણ આપણી બિલીફ છે ને, એને હું કોલોક્વિયલ માન્યતા કહું છું. શાસ્ત્રીય શબ્દમાં શ્રદ્ધા કંઈ એનાથી વિશેષ. વિશેષ શું છે? કે મારી મારા પોતા વિશેની માન્યતા. હવે માન્યતા વિથ રિસ્પેક્ટ ટુ કે ઓકે, ફોર એક્ઝામ્પલ, યુએસ ઇઝ વેરી પ્રોસ્પરસ, રાઈટ, એઝ અ કન્ટ્રી. તો ઇફ આઈ વોન્ટ ટુ બીકમ વેલ્ધી, આઈ શુડ ગો ટુ યુએસ, એ પણ એક માન્યતા છે. પણ અહીંયા શાસ્ત્રીય વસ્તુમાં એ માન્યતાની વાત નથી. ખ્યાલ આવે છે બધા? આપણા શાસ્ત્રીય શબ્દોમાં માન્યતા કંઈક જુદું છે. શું છે? કે હું કોણ છું એની માન્યતા. એવી જ એક માન્યતા છે કે સુખ શું છે. એવી જ એક માન્યતા છે કે વોટ ઇઝ હેપીનેસ, રાઈટ? તો આપણે એમાં થોડા ડાયગ્રેસ થઈને પછી અહીંયા પાછા આવવાના છે. ઓકે ઓકે, હવે સુખ શું છે એના ઉપર થોડો વિચાર કરીએ. વિશ્વમાં ચાર ગતિના જીવો છે, બરાબર? ચારે ગતિના જીવો કંઈક ને કંઈક એફર્ટ કરે છે. શું એફર્ટ કરે છે? કે જેમ એમને કન્વીનિયન્ટ રહેતી રીતે કરવા માંગે છે. આઈ એમ નોટ સેઇંગ સુખી થવા માટે, કેમ કે સુખ શબ્દ સમટાઈમ્સ ઇઝ મિસયુઝ. અત્યારે હું એમ જ કહું છું કે પોતાને જેમ કન્વીનિયન્સ રહે એ પ્રમાણે કરવા માંગે છે. કેમ કે આપણે શાસ્ત્રના શબ્દ યુઝ નથી કરતા, પહેલા આપણા ફિલિંગ સાથે તો કનેક્ટ કરીએ ને. જેવી રીતના કોઈ પણ એનિમલ લઈ લો, ડોગ, એના માટે વોટ ઇઝ ધ મેઇન મોટિવ ઓફ ઇઝ લાઈફ? ટુ ફાઇન્ડ ફૂડ, રાઈટ? એના માટે એ મોટિવ કેમ થઈ ગયું છે? કેમ કે ફોર અ સ્ટ્રીટ ડોગ, food is an entity which is very scarce, એને બહુ મળતી નથી. તો એનું આખું જીવન સેવા જાય છે food ને ગોતવામાં. Someday if he has eaten, then also he will try to keep on finding. કેમ કે એનું બેઝિક નેચર થઈ જાય. તો એની પરિભાષા શું છે? કે જ્યારે મને ફૂડ મળે અને હું ખાઉં તો હું સુખી થાઉં. ખ્યાલ આવે છે? સિમિલરલી કીડીઓ હોય, એ કીડીનું કામ શું છે? કે ઓલવેઝ કંઈક સ્વીટ શુગરી વસ્તુ ગોતવી. હવે તમે જોયું હોય તો, નોટિસ કર્યું હોય તો, કીડીઓ શું કરે છે? જે સ્ટોરે પોતે આમ લઈ જાય અને પોતાના પેલા ઘરમાં ભરીને રાખે. તો એની પરિભાષા શું છે? કે જેટલું વધારે મને મળી જાય તો હું સુખી થઈ જાય. ખ્યાલ આવે છે? મનુષ્યની પરિભાષા શું છે? આપણી હ્યુમન્સની પરિભાષા શું છે? જેટલા વધારે પૈસા મળે એટલો હું સુખી છે કે નહીં? પૈસા વાપરે કે ન વાપરે, પણ જેટલા વધારે જમા થાય એટલા આપણે સુખી છે, એવી આપણી માન્યતા થઈ ગઈ છે. આ પહેલા આવું નહોતું, પહેલા આવું નહોતું, પણ જેમ જેમ જમાનો બદલાય છે મનુષ્ય પણ બદલાય છે. ઇન ઓલ્ડન ડેઝ ધેર વોઝ નો મની, તો ઇટ વોઝ ઓનલી બાર્ટર સિસ્ટમ. તો ત્યારે તો પૈસાનો કોઈ ક્વેશ્ચન જ નહોતો. પણ હવે જેમ આપણે એકબીજાને આજુબાજુ જોઈએ ને, અરે આની પાસે તો આટલા પૈસા છે, કેવી રીતે નક્કી થયું કે આટલી મોટી ગાડી ચલાવે છે, આટલું મોટું આ ઘરમાં રહે છે, પછી ભલે ને બધું ક્રેડિટ કાર્ડ પર, ક્રેડિટ પર હોય, આખું લોન પર આખું જીવન હોય, 5 જાતની લોન હોય માતા પર, પણ એ વાંધો નહીં, પણ આવી જીવનશૈલી દેખાવી જોઈએ. ત્યારે આપણે સુખની પરિભાષા શું થઈ ગઈ છે, સમવેર ઇન બિટવીન ધીસ ટુ, કે ઇટ ઇઝ ઈધર મટીરિયલિઝમ ઓર મોર મની. જેવી રીતના આપણે મુકેશ અંબાણી છે ફોર એક્ઝામ્પલ, એની પાસે પૈસાની શું કમી છે, કઈ કમી નથી, બરાબર. મુકેશ અંબાણી જો આપણી પોતાની વાત કરો, આપણી પાસે ઘણા પૈસા છે, ખરી રીતે જોવા જઈએ આજથી લઈને 30-50 વર્ષનો ટાઈમ ગણી લો અને આપણા મંથલી એક્સપેન્સ ગણી લો અને મલ્ટીપ્લાય કરો ને જુઓ આપણી પાસે એનાથી વધારે પૈસા છે કે. આઈ એમ શ્યોર 90% ઓફ ધ પીપલ હેઝ મોર મની, કેમ કે ખર્ચો જોવા જઈએ ને આપણો બેઝિક નેસેસિટી, તો ઇટ ઇઝ નોટ મચ. પણ આપણને જે એના બેઝિક થી અબવ એન્ડ બિયોન્ડ જે ખર્ચા છે, એના માટે વી આર થિંકિંગ ઓફ ઇન્સ્યોરન્સ, કે આપણને વધારે પૈસા જોઈએ છે. અને એના માટે જઈને આપણે આખું જીવન એ ભાગ દોડ, આ કરો તે કરો, જમા કરો આમ કરો, પછી એને મેન્ટેન કરો કે ભાઈ એને ટેક્સથી બચાવો, એને જેમ ગ્રો થાય એમ વધારે સ્ટોક માર્કેટમાં નાખો, અહીંયા નાખો ત્યાં નાખો, આજે તો આપણું આખું જીવન એની પાછળ જ જાય છે. તો મને એ વસ્તુ કહો કે એકચ્યુઅલી પૈસા જમા કરવા સુખ છે કે દુઃખ છે? એકચ્યુઅલી તો જમા કરવામાં પણ દુઃખ છે, એને સાચવવામાં પણ દુઃખ છે, અને એને બચાવી રાખવામાં પણ દુઃખ છે કે નહીં? બધા માને છે કે નહીં? એ તો આગળ જ નથી આવ્યું. એવું આપણે માનીએ છીએ કે દુઃખ છે. So what will happen? The basic needs will reduce. See, today our basic need is that we need to eat, we need to stay healthy, we need to do our basic ghar hovu joye. These are basic things. But above and beyond, we need a car, we need to have fancy clothes, fancy shoes, we need to go in a very hi-fi college, એના રિલેટેડ ટ્યુશન આદિ, અથવા તો બિઝનેસમાં હોય તો યુ નીડ ટુ બી વિઝિટિંગ મેની કન્ટ્રીઝ એટલીસ્ટ વન્સ ઓર ટ્વાઇસ અ યર, યુ નીડ ટુ હેવ ઇન્ટરનેશનલ વેકેશન. હવે ધીઝ આર નોટ બેઝિક નીડ્સ, બટ વી કોલ ધેમ એઝ અવર બેઝિક નીડ્સ. ખ્યાલ આવે? સો વોટ વિલ હેપન, અવર લાઇફસ્ટાઈલ વિલ સ્લાઇટલી બીકમ સિમ્પલર. આઈ વિલ નોટ ઇવન સે ગો ડાઉન, ઇટ વિલ બીકમ સિમ્પલર. ધ પોઈન્ટ ઇઝ કે જેટલી જરૂરિયાત છે, જો એટલું જ આપણે અર્ન કરવાની કે વાપરવાની કોશિશ કરીએ, ધેન વી વિલ બી એટલીસ્ટ બેટર ધેન ટુડે. આટલું તો આપણે અગ્રી કરીએ છીએ કે નહીં? શ્રીમદજી કહે છે ને કે શ્રીમદ રાજચંદ્ર, એમના એક ખોલામાં આવે છે કે તમારી પાસે જો આજનું ખાવા પૂરતા પૈસા હોય ને તો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ઇન વર્કિંગ, તો યુ બેટર યુટિલાઇઝ ધ ટાઈમ સમવેર એલ્સ. એનાથી આગળ વધીએ તો કે આ તો ઇન્ડિયામાં જે આપણે લોકો છે ને, આપણે થોડાક વિચારક પણ છે કે થોડું વિચાર કરીએ તો શું છે આજે. પણ બાકી તમે લાઇફસ્ટાઈલ જો આખા યુ ગો અરાઉન્ડ ધ વર્લ્ડ અને બધાની લાઇફસ્ટાઈલ આપણે જોઈએ, તો ઇટ ઇઝ પ્યોરલી મટીરિયલિઝમ, પ્યોરલી મટીરિયલિઝમ. સિમ્પ્લિફાય કેવી રીતના વસ્તુ થાય? તો હવે એનું ડિશિંગ પણ કરવી પડે છે ને, છોડો એના કરતા એનું ડિશવોશર લઈ આવીએ, પછી ડિશવોશરમાં થાળી અમકી દેવાની, એક અઠવાડિયા પછી ધોવાની. કેમ કે મહેનત ઓછી પડે. હવે આજે આપણા પહેલા એટલી રૂમમાં ઓલા પડદા બંધ કરવા માટે ઉભા થવું પડતું હતું, આજે તો એ પણ ફોનથી કંટ્રોલ થાય છે. એ બધી એપ ચાલી ગઈ ને તમે એના પર કરો, પડદા બંધ થઈ જાય, ટીવી ચાલુ થઈ જાય, તો આ આપણને કઈ તરફ લઈ જાય છે? આપણને આળસુ બનાવી દે. ખ્યાલ આવે છે? તો હેપીનેસ ના નામ પર આપણે એકચ્યુઅલી વી આર ડિટિરિયોરેટ. એનાથી આગળ વધીએ છે. કોઈ એમ કહે છે જે થોડાક વિચારક થાય ને, તો એમ કહે કે આ સુખ દુઃખ છે ને કઈ વસ્તુ જ નથી, ખાલી કલ્પના છે, ઇટ ઓન્સ ઇમેજિનેશન. કેવી રીતના? તો આમાં એક્ઝામ્પલ અમુક ટાઈપ કરે છે કે સપોઝ I have a 2-bedroom apartment and my fellow friend has a 1-bedroom apartment અને દિલજા એઝ અ ફોર બેડરૂમ અપાર્ટમેન્ટ. તો ઇફ આઈ લુક એટ હિમ તો આઈ એમ અનહેપી, કેમ કે એની પાસે ચાર છે મારી પાસે બે છે. ઇફ આઈ લુક એટ ધીસ ગાય ધેન આઈ એમ હેપી, કેમ કે એની પાસે એક છે મારી પાસે બે છે, તો આઈ એમ બેટર ઓફ ને. એટલે એમનું કેવું શું છે, ધીસ ઇઝ વન ચેન ઓફ થોટ. એમનું કેવું શું છે કે તમે ઓલવેઝ છે ને પોતાથી નીચેના ને જુઓ તો યુ આર ઓલવેઝ હેપી, યુ ડોન્ટ હેવ ટુ સી ધ બિગર ગાય. તમે પોતાથી મોટાને જુઓ જ નહીં તો યુ આર ઓલવેઝ હેપી. તો એઝ પર ધેમ દુઃખ દુઃખ ખાલી કલ્પના માત્ર છે, એક્ચ્યુઅલી સુખ દુઃખ જેવું કંઈક છે જ. જો આવું હોય તો તમે ઓલવેઝ નીચેનાને જોયા કરો તો બે વસ્તુ થાય, બે વસ્તુ થાય. સૌથી પહેલું, જો આપણાથી નીચેનાને આપણે જોઈએ અને એને જોઈને આપણને આનાથી હું બેટર જેમ કરીને ઈગો આવે તો વી આર એકચ્યુઅલી વર્સ દેન હિમ. આપણને એને જોઈને કરુણા આવવી જોઈએ કે અરે આની પાસે તો બીજા ખાવા માટે નથી, એની પાસે વ્યવસ્થિત કપડાય નથી, આપણે એને ઉલટું દાન આપવું જોઈએ. તો એક આપણે સમાજમાં પણ એક સોશિયલી એક પણ એક ભદ્રિક જીવ કહેવાય કે ભાઈ આ ધીસ ઇઝ અ નાઇસ ગાય, હી ઇઝ ડોનેટિંગ અ લોટ, એવી રીતે બરાબર છે કે. એની બદલે જો આના કરતા હું બેટર છું એમ કરીને ઈગો કરે તો એ સારું કહેવાય કે ખરાબ કહેવાય, ખરાબ કહેવાય કે. અને સેકન્ડ પોઈન્ટ કે જો આવી રીતના પોતાથી નીચેનાને જોઈને સુખ દુઃખની ખાલી કલ્પના તરીકે કરે છે તો સપોઝ આપણને એક્ચ્યુઅલી માં કઈ દુઃખ હોય કે કઈ વાગી ગયું કે સપોઝ કઈ હોય અરે મારા કરતા તો ઓલો વધારે ખરાબ છે એમ કરીને કઈ કરાવે જ નહીં, કઈ ટ્રીટમેન્ટ જ ના કરે તો ક્યારે સુખી થવાનો પ્રયાસ પણ ના કરે ને. હા, જો ખાલી એવું જ માની લે કે સુખ દુઃખ ખાલી કલ્પના જ છે, કઈ રિયાલિટીમાં છે જ નહીં, તો આપણી બધી એફર્ટ જ ઝીરો થઈ જાય ને, કઈ કરવા જેવું રહ્યું જ નહીં. એટલે ધીસ થિયરી સાઉન્ડ કમ્પ્લીટલી રોંગ. આપણે ક્રોસ આઉટ કરતા જઈએ, ડઝ ઇટ સાઉન્ડ રોંગ કે નહીં? હા, ઇટ સાઉન્ડ રોંગ કે નહીં? કે ખાલી કલ્પનામાં જ હેપીનેસ છે. આપણે અહીંયા હેપીનેસ ની વાત કરીએ ને તો જે હવે ઘણા રિલીજિયસ સર્કલમાં આપણે વાતો કરીએ ને એકબીજા સાથે તો બધાની પોતપોતાની થિયરી હોય, બધાની પોતપોતાની થિયરી હોય. એક થિયરી તો મેં સાંભળી હતી તો એકદમ એબ્રપ્ટ હતી, ઠીક છે કે આ વિશ્વ છે ને વિશ્વ છે જ નહીં, રિયાલિટીમાં વિશ્વ છે જ નહીં, આ તો હું જ્યાં છું ને મારી સામેના જેટલા લોકો છે ને બસ એટલા જ મારી સામે એક્ઝિસ્ટ કરે છે, પછી વન ટાઈમ આઉટ ઓફ ધીસ ક્લાસરૂમ પછી આ લોકો પણ નથી. એટલે હું જ્યાં જ્યાં જાઉં છું તો મારી નજર સમક્ષ જે જે વસ્તુ છે ને એટલું જ છે, એના સિવાય વિશ્વમાં બીજું કંઈક છે જ, અત્યારનો અમેરિકા છે જ. એટલે લોકો આવું પણ વિચાર કરે. કમિંગ બેક, એટલે વાત કેવી ચાલે છે કે સુખ કોને કહેવું, હેપીનેસ કોને કહેવું. સૌથી પહેલો પોઈન્ટ આપણે શું જોયું કે જે ખાલી પૈસાને જ હેપીનેસ કહે છે, તો ખાલી એક્યુમ્યુલેટ કરતા રહે છે એને તો બધી જ રીતે દુઃખ છે, એને એક્યુમ્યુલેટ કરવામાં એને સંભાળવામાં અને એને સાચવી રાખવામાં, પણ એ થિયરી બરાબર લાગતી નથી. બીજું આપણે જોયું કે મટીરિયલિઝમ સુખ છે, તો એવું હોય તો જે મટીરિયલિસ્ટિક જીવ નથી તો હંમેશા દુઃખી જ રહે છે, અને જે મટીરિયલિસ્ટિક છે એ તો હંમેશા સુખી જ રહે. અચ્છા, એ મટીરિયલિઝમ વસ્તુ ક્યાં સુધી આપણી પાસે રહે? ઇવેન્ચ્યુઅલી તો ડિટીરિયોરેટ થઈ કે વપરાયને ખતમ થઈ જાય કે નહીં? તો સુખને ભોગતા ભોગતા જ હું સુખી થઈ જાઉં. કે સપોઝ આ ચેર છે, આ ચેર પર બેસીને હું સુખી છું, હા હવે 5 વર્ષ પછી તો તૂટશે કે નહીં? તો સુખને ભોગતા ભોગતા હું સુખી થઈ જાઉં એવું તો બને નહીં. શ્રીમદ રાજચંદ્રના ઓલામાં હજી એક સ્ટેટમેન્ટ આવે છે કે સુખ કોને કહેવું, કે પશ્ચાત જેમાં દુઃખ નથી, આવે છે ને ઓલામાં કે તે ત્યાગવા સિદ્ધાંત એ પશ્ચાત જેમાં સુખ નથી એને સુખ કહેવાય. સુખ કોને કહેવાય? કે સુખની પાછળ પાછળ દુઃખ ન આવવું જોઈએ એને સુખ કહેવાય, કે એકવાર સુખ મળ્યું તો હંમેશા માટે રહેવું જોઈએ. તો આમાં તો એ કન્ડિશન ફૂલફિલ થતી નથી, એટલે આ પણ સુખની રિયલ પરિભાષા લાગતી નથી. તો એક અનાવર ચેન ઓફ થોટ હવે એ આવી કે આમ ડિસ્ટિલ કરતા જઈએ કે જો બહાર જે પૈસા પૈસા થી તો આપણે દૂર ગયા, મટીરિયલિસ્ટિક વસ્તુ ઉપર આવ્યા, પછી એનાથી આ જણ થોડોક વધારે વિચારશીલ નીકળો તો એને કીધું ભાઈ મટીરિયલિઝમ ને પણ દૂર કરો, અંદર આવો. આપણી પોતાની માન્યતામાં જ સુખ દુઃખ છે, પણ એ સુખ દુઃખ ખાલી કલ્પના માત્ર, ઇમેજિનરી છે, પણ એવું પણ નથી આપણે ઉડાવી નાખ્યું. હવે એનાથી પણ અંદર આવે છે કે સુખ આપણી ઈચ્છા અનુસાર છે. ઈચ્છા એટલે આપણી ડિઝાયર અનુસાર, કે જ્યાં જ્યાં આપણી ડિઝાયર પૂરી થાય છે ત્યાં સુખ છે. કે જેવી રીતના ખુશ છે, હવે ખુશ ને ફરારી જોઈ ગયો અને હું મારુતિ માં ખુશ થઈ જાઉં, આઈ એમ હેપી, તો જેટલી એની ડિઝાયર એટલી જયારે પૂરી થાય તો એ ખુશ થાય, સુખી થાય, અને મારી જેટલી ડિઝાયર જો મારી પૂરી થાય તો હું સુખી થાય. લોજિકલ લાગે છે? લોજિકલ છે કે જેટલી જેટલી મારી ડિઝાયર છે એ હું પૂરી કરું એટલે બધું હું સુખી. બસ, પણ હવે એમાં પણ અમુક, હા, એમાં ઘણા ચેલેન્જીસ છે આ થિયરી. એક ચેલેન્જ તો એ છે કે ડિઝાયર્સ આર નોટ કોન્સ્ટન્ટ, દે કીપ ચેન્જિંગ અને દે કીપ ન્યૂ એન્ડ ન્યૂ કીપ પ્રોપિંગ અપ. એક ઈચ્છા જો પૂરી થાય તો બીજી ઈચ્છા આવીને ઉભી રહે, બીજી ઈચ્છા આવીને ઉભી રહેશે કે હવે એને ફરારી લઈ લીધી તો હવે એને એમ થાય કે હવે આની અંદર મ્યુઝિક સિસ્ટમ તો હોવી જોઈએ ને, નહીં તો હું કાચ ખોલીને વગાડું કેવી રીતના. ખ્યાલ આવે છે? તો ઈચ્છાઓ નવી નવી ઉત્પન્ન થાય છે. બીજો પોઈન્ટ કે જેટલી આપણી ઈચ્છા છે એટલી ક્યારે પૂરી થતી જ નથી, જેટલી આપણી ઈચ્છા છે એટલી ક્યારે પૂરી થતી જ નથી, સેટિસ્ફાય પણ નથી. કે આપણી ઈચ્છા જો એ કઈ આપણી ડિઝાયર છે ને આપણને કઈ મળી જાય તો એ એન્જોય કરીને આપણે સેટિસ્ફાય નથી થતા, આપણને એમ ટેમ્પરરી લાગે કે હા ઓકે, અને પછી પાછળથી પાછું દુઃખ ઉત્પન્ન થાય. હવે આ મોક્ષના પ્રકાશન હું એટલે જ અહીંયા લઈને આવ્યો છું, આની અંદર એક ટોપિક છે એ તમે વાંચજો, ઇટ ઇઝ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ અને થોટફુલ ટોપિક. એમાં લખ્યું છે ઈચ્છાઓ ચાર પ્રકાર. કોઈ વાંચ્યું છે? કોઈને ખ્યાલ છે? એની પણ નહીં. ઓકે, તો કમસે કમ એ એટલો બે પેજ નો ટોપિક છે એટલું તો વાંચ્યું. આમાં કે ઈચ્છાઓ ચાર પ્રકારની છે. એક છે કે ઈષ્ટ વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા, બરાબર, કે જે આપણને જોઈએ છે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા. બીજું છે અનિષ્ટને દૂર કરવાની ઈચ્છા, કે જે આપણને નથી જોઈતું એ આપણે દૂર કરવું, બગાડવાની, રાઈટ. હવે ત્રીજું છે કે અમુક વસ્તુ જાણવાની ઈચ્છા. આ બહુ ડેન્જરસ છે. જેવી રીતના આપણે કોઈ સિરિયલ જોઈએ છીએ ટીવી સિરિયલ, અને ક્યાં આવીને ઊભું રાખી દે, એવું કઈક સસ્પેન્સ કરીને ઉભું રાખે કે આપણને નેક્સ્ટ એપિસોડ જોવાની એવી ઈચ્છા છે. તો આમાં તો કઈ ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુ નથી, પણ આમાં તેનું દુઃખ છે કે જે વસ્તુ આપણને નથી ખબર એ અજ્ઞાત ને જાણવાની ઈચ્છા છે. ખ્યાલ આવે છે? હવે આમાં ચોથું પણ છે, કઈ મને હમણાં યાદ નથી આવ્યું. ચાલો, એ આમાંથી વાંચી. એટલે આ ચાર પ્રકારની ઈચ્છા જે છે એ જીવની જ્યાં પૂરી થાય તો જીવ સુખી થાય. પછી એમાં અંદર સ્ટેટમેન્ટ લખેલું કે વિશ્વમાં જીવ કેટલા છે? અનંત જીવ. હવે દરેક જીવની ઈચ્છા કેટલી છે? અનંત ઈચ્છાઓ છે. અનંત ની ચલો 10-50 તો આપણી ઈચ્છા છે કે નહીં? અનંત ને જવાબ આપણે કાઉન્ટ નથી કરી શકતા. હમણાં હું તમને પેપર પેન આપું તો કમસે કમ એક 50 લિસ્ટ તો બનાવી શકો કે નહીં? તો 50-50 ઈચ્છા લઈ લો અનંત જીવની, તો કેટલી ઈચ્છાઓ થઈ ટોટલ? 50 × અનંત, બરાબર, 50 × અનંત. હવે વિશ્વમાં વસ્તુઓ કેટલી? 25 વસ્તુઓ ગણી લો તો અનંત વસ્તુઓની અસંખ્યા છે. ભલે પુદ્ગલ પરમાણુ અનંત છે,
પણ જે સંયોગો જે છે એ તો અસંખ્યાત છે, તો પૂરા થઈ જાય. હવે અનંત જીવની અસંખ્યાત વસ્તુઓ કેવી રીતના ઈચ્છા પૂરી કરે, એટલી ઈચ્છા પૂરી થઈ શકવાની પોસિબિલિટી છે. તો આપણે શું જોયું, એક તો ઈચ્છાઓ કોન્સ્ટન્ટ નથી, બદલાય છે. બીજું કે ઈચ્છાઓ પૂરી થતી નથી, કેમ કે એવી વસ્તુઓ જ નથી પૂરી કરવા માટે. ત્રીજું, ઈચ્છા પૂરી પણ થાય છે તો નવી ઉત્પન્ન થાય છે કે નહીં. એટલે એનો મતલબ શું, સરવાળે શું, કે ક્યારે બધા જીવો સુખી થઈ શકતા જ નથી. જો આ પરિભાષા સાચી હોય તો કે ઈચ્છાઓ પૂરી થાય એટલું સુખ. હા, એક મિનિટ, આમ કમિંગ, આઈ નો વોટ યુ વોન્ટ. જો ઈચ્છા પૂરી થાય તો સુખી થાય, એવું હોય તો જીવ સુખી જ ન થાય ત્યારે. અચ્છા, હવે પછી એમાં આર્ગ્યુમેન્ટ કરે છે કે ઓકે, ચલો આ અઘરી કે મારી ઈચ્છાઓ પૂરી નથી થતી, પણ ભલે 50 માંથી એક પૂરી થઈ તો મને એટલો તો સુખી કહો, મને એટલો તો સુખી કહો. તો કેમ નથી, એ કેમ સાચું નથી? એક્ઝેક્ટલી, કેમ કે એ એક પૂરી થાય એમાં તો એક બીજી કોઈ રિક્વેસ્ટ. હવે એમાં આર્ગ્યુમેન્ટ જો કેવી રીતના આપે, એમાં આર્ગ્યુમેન્ટ જો બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે આપે છે ને, વિચાર કરો કે સમજો, આપણા માઇન્ડમાં વિચાર કરો કે તમને આ 50 માંથી એક ટોપ મોસ્ટ કઈ ઈચ્છા હશે કે નહીં. જે પણ હોય વિચાર કરી લો, હું આઈ એમ જસ્ટ ગેસિંગ કે મારા માટે ટોપ મોસ્ટ ઈચ્છા કે આજે ઘરે જઈને મને ગુલાબ જાંબુ ખાવું. લેટ્સ ઇમેજિન તો ટોપ મોસ્ટ મારી ઈચ્છા છે. હવે જ્યાં સુધી હું ઘરે નહીં પહોંચું અને હું ત્યાં જમવા નહીં બેસું ત્યાં સુધી શું થશે? ત્યાં સુધી મને નિરંતર એના વિચારો આવ્યા કરશે ને, અંદરથી અનઇઝી, અંદરથી જાણે મને બળતરા થાય એવું લાગે ને કે આને આકુરતા છે. જે ફિલિંગ અંદરથી, જે ફિલિંગ આપણને ખબર છે કે નહીં, એને આકુરતા કહેવાય છે. આકુરતા શબ્દને નોટ કરી લો, આપણા શાસ્ત્રમાં બહુ આવે છે. આપણે અહીંયા જોયું ને નિરાકુરતા, હા આકુરતા. કે સમજો મારે આજે સોનગઢ જવાની ટ્રેન પકડવી છે અને આઈ એમ લેટ, મને ગૂગલ મેપમાં દેખાડે છે કે 45 મિનિટ લાગશે અને ટ્રેન છૂટવાની છે અડધો કલાક. તો હવે થિયોરેટિકલી એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુવર્ડ કે મારી ટ્રેન છૂટવાની, બરાબર કે એન્ઝાયટી છે કે અંદરથી જે આપણને ફિલિંગ આવે છે ને ત્યારે એ આકુરતા. હવે આવી જ ફિલિંગ આપણને બધી જ વસ્તુમાં છે, ખાલી ઓલવીની ઇન્ટેન્સિટી વધારે છે એટલે આપણને ફીલ થાય છે. પણ બાકી આ જે મેં એક્ઝામ્પલ આપ્યું ને કે મને ગુલાબ જાંબુ ખાવ, તો એના માટે થઈને અંદરથી જે વિચાર વિકલ્પ નિરંતર ઉત્પન્ન થયા કરે છે ને, એ પણ આકુરતા. અચ્છા, હવે હું ઘરે ગયો અને મને સાડીમાં સૌ છે અમે ખાધું, હવે શું થયું? કે જે એનર નિરંતર વિચાર ચાલતા હતા, જેની મને તીવ્ર ઈચ્છા હતી, એ એક તો સેટિસ્ફાઈ થઈ. ક્યારે સેટિસ્ફાઈ થઈ? આખું જે ગુલાબજાંબુ મેં તો એટલું એક જરાક પીસ ખાધો ને એમાં જ સેટિસ્ફાઈ થઈ, એનું કામ પતી ગયું, એ ઈચ્છાનું કામ પતી ગયું. હવે શું થાય છે, આ બાકીનું હું જ્યાં ખાઉં છું ત્યાં મારો વિચાર બીજે દોડવા માંડે છે, બીજે દોડે છે ને, કઈ શટડાઉન થઈને હવે હું એનો જ રસ લઉં છું એવું તો છે નહીં, એવું તો નથી ને. એવું થાય કે હા આ તો છે, પણ હવે બીજું શું છે જમવાનું? એટલે હા આ તો હવે કઈ ગયો હવે છે કે નહીં, હવે આની સાથે જરાક હજી આ મળી જાય તો આ શું થાય છે, એક પૂરી થાય ને બીજી ચાલશે. આ સાયકલ નિરંતર ચાલે છે. માટે જેટલી ઈચ્છા પૂરી થાય તેટલું સુખ, એ પણ થિયરી ખોટી. તો ખરી રીતે ક્યુરિયોસિટી પણ જો આ છે ને, ઇંગ્લિશ શબ્દોના પ્રોબ્લેમ છે કે અંદરના ભાવોને એક્સપ્લેન નથી કરી શકતા. ક્યુરિયોસિટી એટલે શું, કે કંઈ જાણવાની ઈચ્છા, પણ એક જ પ્રકારની ઈચ્છા છે ને. તમારે આખી ઈચ્છાને સમજાવવું હોય તો એવો કોઈ શબ્દ જ નહીં, ઈચ્છા શબ્દને સમજાવવું હોય તો એવો કોઈ શબ્દ જ નહીં. ડિઝાયર કહી શકો, દેટ ઇઝ અ લિટરલ ટ્રાન્સલેશન. પણ ડિઝાયરમાં પણ શું થાય કે એનો મિનિંગ થોડોક અલગ આવે છે. જેવી મને જાણવાની ઈચ્છા છે એવી ડિઝાયરમાં ન પકડી શકાય. જવાબ તો આપણે શું વાત કરીએ છીએ કે આ જે જેવી ઈચ્છા એટલું સુખ એ પણ ખોટી હતી. હવે એ વિચાર કરીએ કે પહેલા શું વાત હતી કે પર વસ્તુથી મને સુખ થાય છે, કે પૈસાથી, ઘર મકાન ગાડી આદિથી, એનાથી મને સુખ થાય છે, એ તો આપણે ઉડાવી દીધું. પછી અંદર આવ્યા કે જીવના પરિણામોમાં સુખ દુઃખ છે, એટલે મારી કાલ્પનિક વિચારોમાં સુખ દુઃખ છે, એ પણ આપણે ઉડાવી દીધું. પછી આપણી જીવની પર તરફની ઈચ્છાઓમાં સુખ દુઃખ છે, એ પણ ઉડાવી દીધું. હવે એકચ્યુઅલી અહીંયા આવવું જોઈએ, આ બુકમાં નથી, પણ અહીંયા આવવું જોઈએ કે પછી વિચાર થાય છે કે અચ્છા જો પર તરફની ઈચ્છામાં સુખ દુઃખ નથી તો પછી આ પરને જાણીને શું ફાયદો. આપણા શાસ્ત્રમાં આવે છે કે અહીંયા છે ને, અહીંયા એક વચમાં બે ટોપિક આવવા જોઈએ, એક છે ઇન્દ્રિયના વિષય, અને એક છે ઇન્દ્રિય જ્ઞાન. કે ચલો હવે પર વસ્તુથી મને સુખ દુઃખ નથી એટલું તો મને પાક્કું થયું ને, એટલે જેની મને ઈચ્છા છે એની પ્રાપ્તિથી મને સુખ નથી. તો એને થોડુંક વિચાર કરીએ તો જનરલાઇઝ કરી શકાય છે કે કોઈ પણ વસ્તુ જે પર છે એનાથી મને સુખ પ્રાપ્ત થતું જ નથી, જેની ઈચ્છા નથી એ મને મળે એનાથી સુખ છે. જેવી રીતના આ પુસ્તક હું તમને આપું તો કે છો અરે તો મિલ ભાઈ અમે ક્યાં વાંચીએ, એમાં તમે એક ઘરમાં પુસ્તક વધારશો તો ઘરમાં ક્યાં જગ્યા, આ તો તમે જ રાખો, થાય છે કે નહીં. તો જેની ઈચ્છા નથી એમાં સુખ છે, અને જેની ઈચ્છા છે એ મળતા ઈચ્છાઓ બીજી થઈ જાય છે એમાં સુખ દુઃખ નથી. તેનો મતલબ કોઈ પણ પર પદાર્થમાં સુખ દુઃખ નથી. અને પર પદાર્થ શું છે કે ઇન્દ્રિયના વિષય, જ્યાં પાંચ ઇન્દ્રિયથી જાણી શકાય એવા પર પદાર્થ, તો એમાં પણ સુખ નથી. પછી ખરો વિચાર કરતા જઈએ તો હવે જો પર પદાર્થમાં જ સુખ નથી તો એને જાણીને શું ફાયદો, કે એના જાણવામાં સુખ નથી. તો જેટલું મારું જ્ઞાન છે એ જ્યાં બહાર જાય છે તો બધું વેસ્ટ જ થઈ જાય, એક્સપાન્ડ નથી, ઇટ ઇઝ ગેટિંગ વેસ્ટેડ આઉટસાઇડ. ખ્યાલ આવે ને, જો આટલું તો આપણા માટે નેચરલ છે, હવે આ છે ને થોડું બિગ લિંક છે આપણા વિચારો, આપણી માન્યતામાં, કેમ કે આપણે અહીંયા ઉભા છે ક્યાંક તો નિરંતર, હવે ત્યાંથી હવે આમાં આવવું આપણને અઘરું લાગે છે. અચ્છા તો ફોન ને જાણીને કઈ સુખ નથી મને, અચ્છા આ શાસ્ત્ર ને વાંચીને પણ સુખ નથી, કમ જાણે ધરતીકમ થતો ને એવું લાગે છે, લાગે છે કે નહીં. કેમ કે પર પદાર્થમાં સુખ માન્યું છે, જીવના ભાવોમાં સુખ દુઃખ છે એ આપણે હજી સુધી આવતા નથી, ખ્યાલ આવે છે કે નહીં. એટલે ત્યાંથી હવે અહીંયા કે તો આનો મતલબ સુખ કેવું હોવું જોઈએ કે ઇન્દ્રિયાતીત હોવું જોઈએ. ઇન્દ્રિયાતીત એટલે કે આજે ઇન્દ્રિયથી પકડમાં આવે એવું નથી, એ સુખ કંઈક અલગ વસ્તુ છે. તો અલગ એટલે કેવી છે, અલગ એટલે કેવી છે કે આજે નિરંતર મારો ઉપયોગ બહાર જાય છે કે જો આમાંથી મને સુખ મળે, ઓલાથી મળે, ઓલાથી મળે. હવે જો મને એવી ઈચ્છા જ ન થાય કે મને આ જોઈએ છે તે જોઈએ છે તો મને જે એમાંથી શાંતિ પ્રાપ્ત થાય છે કે નહીં, આકુળતા જ ન રહે. કે સમજો તમારે ટ્રેન પકડવાની છે, તમારી નહીં સોરી મારે તો પકડવાની જ નથી, તો મને કોઈ આકુળતા જ નથી, ખ્યાલ આવે છે કે નહીં. આને ફરારી જોઈએ મને જોઈતી જ નથી. તો જ્યાં પર વસ્તુની ઈચ્છા જ નથી ત્યાં પર વસ્તુમાં સુખ દુઃખ બુદ્ધિ પણ નથી. તો સુખ કેવું હોય કે ઇન્દ્રિયથી અતીત. હવે આવો આપણા ભગવાનને કમ્પેર કરો કે આપણા ભગવાન શું કરે છે, શું કરે છે, એક જગ્યાએ દેખાય છે. ભલે એમના આ પથ્થરની મૂર્તિમાં જે અંદર આત્મામાં શું કરે છે એ ખબર નથી પડતી, પણ ફિઝિકલી તો એક જગ્યાએ બેઠા છે કે નહીં, આ હાથ પર હાથ ધરીને બેઠા છે કે નહીં, તો કઈ કરે છે કે નથી કરતા, કઈ નથી કરતા. પહેલા તો એટલું રાખો, કઈ જ નથી કરતા. હાલે ચાલે છે કે નહીં, ના એ પણ નથી કરતી. એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવાની એમની ઈચ્છા છે કે નહીં, એ પણ નથી. કઈ હવે જુએ છે વિશ્વમાં આટલા ક્રાઇમ વધી ગયા છે, જાણે છે કે નહીં કેવલ ધંધો છે કે આ જાણે છે કે નહીં કે આપણા વિશ્વમાં જે બધા લીડર્સ અત્યારે આવી ગયા છે તો બધા કેવા ગાંડા બેડા કરે છે. એક બાજુ પેલા ટ્રમ્પ ભાઈ કઈ ઊંધું કરતા હોય, એક બાજુ અહીંયા સાઉથ નોર્થ કોરિયાના જે ભાઈ કઈક બીજું કરતા હોય તો બધા વિચિત્ર કરે છે. ભાઈ તમે તો ભગવાન છો ને, કઈક કરી નાખો કે બધા બરાબર થઈ જાય. એ ત્યાં બેટા જાણે છે કે નહીં, કેમ કે કેવલ જ્ઞાન છે. તો જાણે બધું છે તો કરે છે કે નહીં, કઈ નથી કરતો. કેમ? એમને એવી ઈચ્છા જ નથી થતી. જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહે છે. તેનો મતલબ શું? સુખ ક્યાં હોવું જોઈએ? આવે જો અત્યારના એક્ઝામ્પલ જે આપ્યા તો બહાર બહાર માં આપ્યા કે ભાઈ આ બધું જોયા કરું, એમ નહીં. ભગવાન એને જોતા જ નથી કે ભાઈ ટ્રમ્પ શું કરે છે કે પેલા કિમ જોંગ શું કરે છે, એને કઈ પડી જ નથી. તો ભગવાન ક્યાં જોયે છે? પોતાના આત્માનું ખ્યાલ આવે. આ જ્યાં જ્યાં આપણું જ્ઞાન આ આત્માથી બહાર જાય છે તો બહાર થી આપણને દુઃખ જ પ્રાપ્ત થાય. તો સુખ કેવું હોવું જોઈએ? કે ઇન્દ્રિયાથી સુખ, ઇન્દ્રિયાથી એટલે કે ઇન્દ્રિયથી અતિ, આ પાંચ ઇન્દ્રિયથી અતિ, પોતાના આત્મામાં જ સુખ એક્ચ્યુઅલી ભરે છે. હવે આ સુખ એટલે કેવી વાત છે? જો અહીંયા એક કનેક્શન બહુ જરૂરી છે. અત્યારના આપણે જે આકૃતા વાત કરતા તે આપણને ખબર છે કે નહીં? એ તો આપણે ફીલ કરીએ છીએ ને ઘણી વાર, નિરંતર દરેકે દરેક વસ્તુની ઈચ્છા થતા અંદર આકૃતા થાય છે, ફીલ કરીએ છીએ કે નહીં? હવે વિચાર કરો, આપણને કોઈ ઈચ્છા જ ન થાય તો જીવ કેવો શાંત થઈ જાય, કેવો ચિંતાથી દૂર થઈ જાય. એને હવે કોઈ વસ્તુ કરવાની ઈચ્છા નથી, કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની ચિંતા નથી, કઈ ટેન્શન જ નથી. એવા જીવને નિરાકુર કહેવાય. ખ્યાલ આવે છે? હવે તમે કમ્પેર કરો કે વિશ્વમાં ભગવાનની શું પરિભાષા છે અને આપણે ભગવાન કોને કહીએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં? આ જૈન ધર્મ સાચો છે કે નહીં? રિયલ કમ્પેરિઝન આનાથી થાય. આપણે પૂજા કરીએ આમથી આમ કરી નાખે, ત્યાં કોઈ બીજા પૂજા કરતા હોય તો કઈક આમથી આમ ટીકા પીકા કરતા હોય, કોઈ આરતી કરતા હોય તો દીવાથી કરે, આપણે લેમ્પથી કરીએ, એનાથી કઈ સાચા ખોટા પણ નથી. સમજાય છે? સાચા ખોટા પણ આ માન્યતા છે કે ભાઈ સુખ તેમાં મનાય છે. ભગવાન કોને કહેવાય? કોઈ વિશ્વનો આમ કોઈ પર્સન આવીને આમ દુનિયાને ઊંધી ચત્તી કરી નાખે કે ભાઈ તમે દુઃખી છો તો તમને કઈ આપી દે, કે ભાઈ તમને પુત્ર ન થતા તો તમને પુત્ર પ્રાપ્ત થઈ જાય, કઈ એનાથી ભગવાન પણ છે? ખ્યાલ આવે છે? આ ભગવાન કોને કહેવાય? હમણાં બધા બધા અમેરિકા વાળા આવ્યા હતા ને અહીંયા, ખ્યાલ છે? એક આખું અમેરિકાથી એક અહીંયા સંગઠન આવ્યું, ડેલિગેશન આવ્યું, ઓલ એફબીઆઈ ના ચીફ ને એલએપીડી ના ચીફ ને એનવાયપીડી ના ચીફ ને અમુક કઈ સિટી, માયામી સિટી નો મેયર ને બધા આવ્યા હતા જાણવા માટે કે ભાઈ તમે નોન વાયલન્સ કોને કહો છો. ખ્યાલ આવે છે? પણ એ જાણીને ગયા કે આપણે હેપીનેસ કોને કહીએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં? એમાં પરિભાષા શું છે કે ભાઈ તમને મોટું ઘર મળે, જરાક ગાડી બાડી મળે, તમારું જીવન જરાક વ્યવસ્થિત થાય, એટલે યુ હેપી. પણ ત્યાં અટકવું નથી ભાઈ, એનાથી આગળ વધીને વિચાર કરવાની જરૂરત છે કે આપણે રિયલ ભગવાન હેપી છે તો એ કઈ વસ્તુમાં હેપી છે. ખ્યાલ આવે? શાસ્ત્ર વાંચો તો એનાથી આગળ વધીને ખબર પડે છે કે રિયલ સુખ તો દ્રવ્યમાં જ મળે છે. આપણું દ્રવ્ય જ આ આત્મા જ સુખનો ભંડાર છે. એટલે બહાર જોવાની બદલે જ્યાં આત્મા તરફ જુએ છે તો અંદરથી સુખ પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે છે? આટલું બધું ડાયગ્રેશન આપણે સુખ ઉપર શું કામ કહીએ? રિયલ સુખ શું છે, એની પરિભાષા સુખ શું છે, તો એની પરિભાષા કેવી છે ને આપણે શું માનીએ છીએ એ કનેક્ટ કરાવવા માટે. હવે ઘરે જઈને તમે વિચાર કરજો કે આપણે સુખ શેમાં માનીએ છીએ અને આ જૈન ધર્મ સુખ કેમાં કહે છે. એના પરથી તમે અહીંયા આવશો કે માન્યતા શું છે. ખ્યાલ આવે છે? આ શ્રદ્ધા પણ સમજવા માટે સુખ સમજવું બહુ જરૂરી છે. ख्याल आ रहे भाई तुम पहली बार आ रहे गुजराती समझो तो ओके आ सुख ज्या सुधी सुख शू नहीं समझाए त्या सुधी अपनी श्रद्धा शू आपने बेचते हमें विचार करो कि आप शू मानिए कि आ शरीर हूँ छू हूँ आटलो टॉल छू हूँ मेल छू आई एम इंटेलिजेंट और आई एम स्टूपिड आई एम वेरी एंग्री और आई एम काम आ बदी अपनी मान्यता है आ बदी अपनी मान्यता शू काम है केम के आप आ समाज में पोता जात ने अमुक रीते डेपिक्ट करवा मांगी विचार करो अपनी पर्सनालिटी अमुक है कि नहीं अमुक नेचुरल पर्सनालिटी है एना सीवाय अपने समाज में अमुक रीते अपने जात ने डेपिक्ट करवा मांगी तो ये कारण अपनी मान्यता नक्की थे कि अपनी मान्यता एवं रीतना है ये प्रमाण आप करे पण हवे खरो विचार करिए तो सुख तो आत्मा में ज तो खरी मान्यता केवी होवी जोईए के भाई हूँ खाली आत्मा छू ज्यां एटली जीव मान्यता करे तो ऑटोमेटिकली सुखी थई जाए ख्याल आवे तो फरी वाटो जो पाछी काढो हवे जरा काम कई होपफुली देशे जो पेज 57 57 क्वेश्चन 165 श्रद्धा गुण कोने कहे जे गुण नी निर्मल दशा प्रगट थता पोताना शुद्ध आत्मा नो प्रतिभास थाय तेने श्रद्धा कहे छे अहींया प्रतिभास एटले शुं प्रतिभास एटले खाली ओळखाण थोड़ी आपणने आम जरा शब्द अघरा लागे पण आपणने ओळखाण शब्द तो ईजी लागे छे हा ए खाली सेन्स थवू आपणने एनो એનું રિયલ એનું સ્ટ્રક્ચર સમજાવું એનું રિયલ સ્વરૂપ આપણને સમજાવું આ આત્મા કોને કહે છે આ વિશ્વ કોને કહે શરીર આદિ શું છે એ બધું આપણને સમજાવું અને પછી આ હું છું એમ નક્કી કરું એ રિયલ માન્યતા છે સમજો આપણે કોઈ કોઈ પર્સન હોય એનો એક્સિડન્ટ થઈ જાય અને એમને ઇજા થઈ જાય બધું ભૂલી જાય પછી હવે કોણ છે કેવી રીતે નક્કી થાય તો એના પરિવાર વાળા પહેલા આવીને કહે કે ભાઈ તારું નામ આ XYZ છે પછી તું XYZ કઈ ભણેલો છે તું આ કરતો તો આ તારું ઓક્યુપેશન હતું આ અમે તારા ફેમિલી મેમ્બર છે તો શું કરે છે એ જીવ બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે બધી કલેક્ટ કરીને પહેલા તો પોતાના માઇન્ડમાં સાચી રાખે પછી એક એક સ્ટોરીને કોરિલેટ કરે છે કે જો આ મને કહેતા તો મારું નામ આ છે આ કહેતા તો મારું નામ આ છે તો બે માં શું મેચ થાય છે કે નથી કમ્પેરિઝન કરે અને પછી જે સ્ટોરી ઇવેન્ચ્યુઅલી ઇવોલ્વ થાય ને એને પોતાની સ્ટોરી માને છે કે નહીં થાય છે કે નહીં તો હવે આપણને આપણી એક સ્ટોરી ખબર છે 1-sided શું સ્ટોરી ખબર છે કે આ શરીર આદિ હું છું આ મારા બ્લેક વાળ છે આદિ આદિ હવે જીનવાની આપણને બીજી સ્ટોરી છે અરે તું તો જીવ છે તું શરીર છે જ હવે કરવાનું શું આ બે સ્ટોરીને અલગ અલગ વસ્તુથી ઇવેલ્યુએટ કરવાની એક તો વધારે વાંચો તો આપણને આ સ્ટોરીમાં શું છે વધારે ખબર પડશે અને પછી આપણા જ્ઞાનના એક્સપિરિયન્સીસ સાથે એને કોરિલેટ કરો કે જો આપણને આ સ્ટોરીમાં શું કહે છે સુખ શું છે ભાઈ મોટું ઘર કરીશ તો શું થઈ જશે હાલો અમે એમ મોટું લીધું આ 2-3 રૂમમાં ગયો સુખી થઈ ગયો અરે ઉલટું ટેન્શન વધી ગયું હવે મારે એને મેનેજ કરવા માટે વધારે પેલા ભાઈને વધારે પૈસા આપો ખ્યાલ આવે છે કે આ તો ઉદ્દેશ જોખમ બટ નાની નાની ઘણી વસ્તુઓ વધી જાય જયારે આ સ્ટોરીમાં શું કહે છે કે ભાઈ જીવને આત્મામાં જ સુખ છે આ પર પદાર્થમાં ક્યાંય સુખ નથી તો એ કોરિલેટ કરતા રિયલી એવું ભાસે છે કે હા જો આ આત્મામાં સુખ છે વિચાર કરતા બધી ઈચ્છા આમ જ દૂર થઈ જાય ખ્યાલ આવે છે કે આમ કરતા કરતા જીવ પોતાના આત્મ સ્વરૂપને જ આ હું છું અને સુખની આ પરિભાષા છે એવું માને છે એ શ્રદ્ધા ગુણ નો સમ્યક પરિણામ છે જેને સમ્યક દર્શન કહેવામાં આવે છે ખ્યાલ આવે છે સમજાય છે આઈ હોપ ફ્રોમ વેર વી સ્ટાર્ટેડ કે ભાઈ આપણને આ પ્રતિભાસ ને યથાર્થ પ્રતિતિ ને બધું કેવું વેગ લાગતું હતું એની બદલે આઈ હોપ કે દેર ઇઝ અ લિટલ બેટર કોરિલેશન આઈ એમ શ્યોર ઇટ ઇઝ નોટ 100% કેમ કે ઇટ કેનોટ બી 100% વિથ જસ્ટ હિયરિંગ યુ હેવ ટુ રીડ યુ હેવ ટુ હા જે બીજો પક્ષ છે ને એને ઉભો કરવો પડશે કે આત્મા શું છે તો એ પક્ષ કેવી રીતના ઉભો થાય કે જયારે એના વિશે વધારે ને વધારે ઇન્ફોર્મેશન જમા કરીએ ત્યારે, તો એના માટે આ થોડાક શાસ્ત્ર આપણા વાંચવા જોઈએ. ખ્યાલ આવે છે? ચલો આપણો ટાઈમ અહીંયા પૂરો થાય છે. આપણે સુખ જોયું, આપણે શ્રદ્ધા જોયું, આપણું ચારિત્ર બાકી છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ જોયું.
જીનવાણી ભારતી તોરી જપો દિન રે, જો તેરી શરણાંગ રહે તો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન સે તુજે લોકાયો, તો વાણી મસ્તક નમો સદા તે.
બોલો જીનવાણી
મહારાજ.